આપણે સોલ સાયન્સ ના ક્લાસ શરૂ કરીએ છીએ. આજે જયતીબેન લઈ શકે એમ નથી એટલે આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે. નમો રિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયિરિયાણં, નમો વજ્જાયાણં, નમો લોયે સવસાહૂણં. મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી, મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સોલ સાયન્સમાં આપણે હમણાં પર્વાધિરાજ 10 લક્ષણ પર્યુષણ પર્વ, એમાં આપણે ધર્મના 10 લક્ષણની ચર્ચા બહુ ડિટેલમાં કરી. આઈ હોપ એવરીબડી વુડ હેવ એન્જોયડ 10 લક્ષણ પર્વ. અને આઈ હોપ કે આ જે 10 લક્ષણ પર્વ આપણા લાઈફમાં આવે છે અને જાય છે, રાઈટ? તો ઓનલી ધ ડેટ્સ આર કમિંગ એન્ડ ગોઈંગ, બટ હોપફુલી જે એમાં આપણા ભાવ બિલ્ડ થતા હોય, હોપફુલી જે આપણા ભાવ આ 10 લક્ષણમાં બિલ્ડ થતા હોય, દેટ ઇઝ સ્ટેઇંગ વિથ યુ. હોપફુલી વી આર નોટ ગોઈંગ બેક ટુ ધ નોર્મલ ફ્રોમ વેર વી કેમ, કે આપણે પહેલા પણ ગમે તેવું ખાઈ પી લે આમ રસ્તામાં ગમે ત્યાં ઉભા રહીને, અને હજી પણ આપણે એવું જ કરીએ છીએ. પહેલા પણ આપણે ખાલી ક્રિયા માટે થઈને આમ ભગવાનના નમસ્કાર આદિ કરી રાખીએ અને હજી પણ એવું જ કરીએ છીએ. આઈ હોપ વી આર નોટ ફોલોઈંગ ધ સેમ થિંગ્સ અગેન, કે આઈ હોપ કે આ 10 લક્ષણ પર્વ પછી આપણે મુનિરાજનું સાચું સ્વરૂપ કેવું છે, એમના જે ધર્મના 10 લક્ષણ કેવા છે, આઈ હોપ વી વુડ હેવ અન્ડરસ્ટુડ દેટ બેટર, અને એનાથી આપણે આપણા આત્માનું સ્વરૂપ થોડું વધારે બેટર સમજ્યા હશું, અને આઈ હોપ કે વી વિલ ઇમ્પ્લિમેન્ટ ધીસ ઇન અવર ડે ટુ ડે લાઈફ. જેવી રીતના આપણે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આખિંચન્ય, બ્રહ્મચર્ય આ 10 ધર્મની ચર્ચા આપણે કરી. તો ઉત્તમ શબ્દ કોને દેખાડે છે, કે જે સમ્યક દર્શન છે એને બતાવે છે, અને જે બાકીના ચારિત્રના લક્ષણો છે ક્ષમા, માર્દવ, એ બધા જેવી રીતના ક્રોધથી રહિત ક્ષમા, માનથી રહિત માર્દવ, તો જે આ બધા આપણા જ આત્માના દોષ છે, રાઈટ? ધ ઇમ્પ્યોરિટીઝ ઇન અવર સોલ, વી કેન ઓવરકમ ધોઝ ઇમ્પ્યોરિટીઝ અને કમ ટુ અવર ટ્રુ નેચર ઓફ સોલ, રાઈટ? સી, જૈનિઝમ અથવા મોક્ષ માર્ગ ઇઝ ઓલ અબાઉટ વિનિંગ ઓવર અવર ઓન વીકનેસીસ, વિનિંગ અવર ઓન ઇમ્પ્યોરિટીઝ, અને એમાંથી આપણા રોલ મોડલ જે અરિયંત સિદ્ધ ભગવાન, એ અરિયંત સિદ્ધ ભગવાનને આપણે સામે રાખીને વી ટ્રાય ટુ વિન ઓવર અવર ઇમ્પ્યોરિટીઝ એન્ડ બીકમ લાઈક હિમ, રાઈટ? એ આપણો સાચો મોક્ષ માર્ગ છે. આની ચર્ચા આપણે 10 લક્ષણમાં બહુ ડિટેલમાં કરી. હવે 10 લક્ષણની પહેલા જયતીબેન દ્વારા આપણે કર્મ ઉપર ટોપિક ચાલુ હતો, રાઈટ? જયતીબેન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મની ચર્ચા કરી રહ્યા હતા. હવે આજે એ આવી શકે એમ નથી, તો આજે આપણે એ ટોપિકને આગળ વધારશું, રાઈટ? અને એ ટોપિક પર અમુક જે નવા થોટ પ્રોસેસીસ છે અથવા અમુક જે નવા કોન્સેપ્ટ છે, દેટ આઈ વિલ પુટ ઇન ફ્રન્ટ ઓફ યુ. વી વિલ પ્રોબેબલી જસ્ટ ક્વિકલી ગ્લાન્સ થ્રુ ધેમ ટુડે, અને આ બધા ટોપિક્સ પર આઈ એમ શ્યોર દેર વિલ બી મોર ડિટેલ ડિસ્કશન લેટર ઓન. જયતીબેન એને વધારે ડિટેલમાં લેશે. જો આપણે વાત શેની કરતા હતા, કર્મની, રાઈટ? કર્મ આપણે જોયું હતું, કર્મ કોને કહેવાય? દેર આર many definitions for karma. There are many definitions for karma. કોઈ આપણે એક્શન કરીએ છે, રાઈટ, એની એક્શન, કે સપોઝ આ પેન, મેં પેનને ઉપાડી, તો હું કરતા મીન્સ સબ્જેક્ટ, પેન ઇઝ ધી ઓબ્જેક્ટ, એટલે કર્મ, એને પણ કર્મ કહેવાય છે. ખ્યાલ આવે છે ને? ગુજરાતી લેંગ્વેજમાં ઓર સંસ્કૃત લેંગ્વેજમાં ઓબ્જેક્ટ હોય, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, એક્શન, ઓબ્જેક્ટને કર્મ કહેવામાં આવે છે. બટ વી આર નોટ ટોકિંગ અબાઉટ દેટ કર્મ ઇન ધ પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ, રાઈટ? દેટ આઈ વોન્ટેડ ટુ ક્લેરિફાય અપફ્રન્ટ. એના પછી તો આપણે શેની ચર્ચા કરીએ છીએ? કર્મ ઇન જનરલ કેન બી ડિફાઇન્ડ બાય થ્રી વર્ડ્સ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નકર્મ. જો બહુ ધ્યાનથી સાંભળજો, these three things, they are happening parallel in the universe. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નકર્મ. આ જે ત્રણ પેરેલલ મેકેનિઝમ છે એને મે બી ટુડે થ્રુ આઉટ અવર સેશન વી વિલ રિફર મલ્ટીપલ ટાઈમ્સ. એટલે એને પહેલા ડિફાઇન કરીએ અને એનું સ્વરૂપ આપણે સમજીએ, તો જ્યારે જ્યારે આ પેરેલલ મેકેનિઝમની વાત કરશું તો વી વિલ બી એબલ ટુ કોરિલેટ. જો આ દ્રવ્ય કર્મ શું છે, દ્રવ્ય કર્મ ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ અ ટાઈપ ઓફ પુદ્ગલ પરમાણુ, અથવા કોમ્બિનેશન ઓફ પુદ્ગલ પરમાણુ, એને કર્મ કહેવાય છે અથવા દ્રવ્ય કર્મ કહેવાય છે. ઇન શોર્ટ, આપણા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જ્યારે કર્મની વાત આવે તો કર્મ ઓટોમેટિકલી મીન્સ દ્રવ્ય કર્મ. ત્યાં ખ્યાલ આવે છે ને? જ્યારે આપણે શાસ્ત્રમાં ખાલી કર્મ લખ્યું અને દેર ઇઝ નો કોન્ટેક્સ્ટ આગળ પાછળ, તો ઇટ મીન્સ દ્રવ્ય કર્મ. તો આ દ્રવ્ય કર્મ શું છે? ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પુદ્ગલ પરમાણુ, બરાબર. હવે એની સામે ભાવકર્મ શું છે? ભાવકર્મ ઇઝ એકચ્યુઅલી જીવના ભાવ. ભાવકર્મ શું છે? જીવના ભાવ. દ્રવ્ય કર્મ ઇઝ અ ટાઈપ ઓફ પુદ્ગલ પરમાણુ, ભાવકર્મ ઇઝ જીવના ભાવ, અને થર્ડ નકર્મ ઇઝ અનધર ટાઈપ ઓફ પુદ્ગલ પરમાણુ, ઇઝ અ સેકન્ડ ટાઈપ ઓફ પુદ્ગલ પરમાણુ, રાઈટ? સો દ્રવ્ય કર્મ એન્ડ નકર્મ, ધીઝ આર ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પુદ્ગલ, અને ભાવકર્મ ઇઝ જીવના ભાવ. હવે એઝ આઈ વોઝ સેઇંગ, ધીઝ આર થ્રી ડિફરન્ટ મેકેનિઝમ્સ હેપનિંગ પેરેલલી ઇન ધ યુનિવર્સ. એક બાજુ જીવના ભાવ થાય છે, એક બાજુ દ્રવ્ય કર્મનું પોતાનું મેકેનિઝમ ચાલે છે, અને ત્રીજી બાજુ નકર્મનું પોતાનું મેકેનિઝમ ચાલે છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના ફોર એક્ઝામ્પલ અત્યારના ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર ઉપર જે થોડાક કોલ્ડ વોર જેવું ચાલતું હોય ને, ધેર આર કોલ્ડ એક્સચેન્જીસ બિટવીન ઇન્ડિયન સોલ્જર્સ અને પાકિસ્તાની સોલ્જર્સ, રાઈટ? હવે દેટ કોલ્ડ એક્સચેન્જીસ ઇઝ હેપનિંગ ઇન્ડિપેન્ડન્ટલી, રાઈટ? બટ એટ ધ સેમ ટાઈમ સ્ટોક માર્કેટમાં પણ ઉપર નીચે થયા કરે. સમ ડેઝ ધ સ્ટોક માર્કેટ ઇઝ વર્કિંગ વેરી વેલ, સમ ડેઝ ધ સ્ટોક માર્કેટ ઇઝ ક્રેશિંગ ડાઉન. આમ રીઝન શું આપવામાં આવે? સ્ટોક માર્કેટ હેઝ ફોલન બીકોઝ ઓફ ટેન્શન ઇન ધ બોર્ડર. ખ્યાલ આવે છે કે નહીં? બટ બોર્ડરના એક્સચેન્જીસ આર હેપનિંગ ઇન્ડિપેન્ડન્ટલી, અને સ્ટોક માર્કેટમાં પીપલ બાઇંગ અને સેલિંગ અને ધ ઇન્ડેક્સ ગોઈંગ અપ એન્ડ ડાઉન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ખ્યાલ આવે છે? ધેર ઇઝ નો કનેક્શન એઝ સચ. ભલે એકબીજાને કારણ કાર્ય રૂપે કહેવામાં આવે છે કે સ્ટોક માર્કેટ હેઝ ફોલન બીકોઝ ઓફ ટેન્શન ઇન ધ બોર્ડર, પણ એ કારણ કાર્ય રૂપે કહેવું ઇઝ ઓનલી અ કેઝ્યુઅલ એક્સપ્લેનેશન, રાઈટ? એ ખાલી એક કહેવાની વાત છે, બીકોઝ બોથ ધ થિંગ્સ આર હેપનિંગ પેરેલલી ઇન ધ યુનિવર્સ ઓર ઇન ઇન્ડિયા. ઇન ઇન્ડિયા અત્યારના બે વસ્તુ પેરેલલી ચાલી રહી છે. ખ્યાલ આવ્યો કે નહીં? સિમિલરલી હવે સમજો કે આપણો પોર્ટફોલિયો, આઈ એમ એડિંગ થર્ડ વેરિયેબલ, બોર્ડર ઉપર કંઈક ટેન્શન ચાલવું, સ્ટોક માર્કેટનો ઇન્ડેક્સ ઉપર નીચે જવું અને આપણું પોર્ટફોલિયો ઉપર નીચે જવું, ધીઝ આર થ્રી ઇન્ડિપેન્ડન્ટ થિંગ્સ, કરેક્ટ? આપણા પોર્ટફોલિયોમાં, હવે બધાના પોર્ટફોલિયો જુદા જુદા હોય, તો સપોઝ કોઈના પોર્ટફોલિયોમાં અપ્રિસિએશન પણ થાય અને કોઈના પોર્ટફોલિયોમાં ડેપ્રિસિએશન થાય, કોઈનું પોર્ટફોલિયો વધી જાય, કોઈનું ઘટે. હવે ઓલ ધ થ્રી થિંગ્સ આર હેપનિંગ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇચ અધર, પણ કહેવામાં શું આવે કે આને કારણે આ થયું, આને કારણે આ થયું, આ ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે અહીંયા જીવના ભાવો ઇન્ડિપેન્ડન્ટલી ચેન્જ થાય છે, ત્યાં કર્મના પરમાણુ ઇન્ડિપેન્ડન્ટલી ચેન્જ થાય છે, અને થર્ડ જે નો કર્મ એટલે શું છે? શરીર, મન, વાણી, આ ઘર મકાન આદિ, ખ્યાલ આવે છે ને, આપણી આજુબાજુના બધા સંયોગો, એ પણ ઇન્ડિપેન્ડન્ટલી ચેન્જ થાય છે. તો આ ત્રણ મેકેનિઝમને આપણે પેરેલલી આપણા માઇન્ડમાં એને પેરેલલ ઉભા કરશું, બરાબર? હવે જો આગળ વધી, હવે સમજો કે આપણને તાવ આવ્યો, રાઈટ? વી હેવ સમ ફીવર. તો ફીવર હોય તો આપણે મેજર કરવા માટે શું યુઝ કરીએ? કે ઓલું થર્મોમીટર યુઝ કરીએ, ઓર ઓલું હીટ ગન યુઝ કરીએ, રાઈટ? તો સપોઝ થર્મોમીટર યુઝ કરીએ છે, સો વોટ ઇઝ ઇટ ડુઈંગ? ઇટ ઇઝ એકચ્યુઅલી શોઈંગ ધ બોડી ટેમ્પરેચર, રાઈટ? અથવા ઓલું હીટ ગન વોટ ઇઝ ઇટ ડુઈંગ? ઇટ ઇઝ શોઈંગ ધ બોડી ટેમ્પરેચર. હવે થર્મોમીટર અને હીટ ગન ઇઝ ઓનલી અ મેઝરમેન્ટ ટૂલ, ઇટ્સ ઓનલી અ મેઝરમેન્ટ ટૂલ. હવે સપોઝ થર્મોમીટરમાં ટેમ્પરેચર વધારે આવે, કે સપોઝ 100 તાવ આવ્યો અથવા 101 તાવ આવ્યો, તો થર્મોમીટર બીમાર નથી પડ્યું ને? બીમાર કોણ પડ્યું છે? કે ભાઈ જેનું બોડી છે એ બીમાર પડ્યો છે, રાઈટ? જે અબનોર્મલ ટેમ્પરેચર છે, દેટ અબનોર્મલ ટેમ્પરેચર ઇઝ ઇન ધ બોડી, નોટ ઇન થર્મોમીટર. થર્મોમીટર શું કરે છે? ઇટ્સ ઓનલી ઇન્ડિકેટિંગ, ઇટ ઇઝ ઓનલી ઇન્ડિકેટિંગ વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ધ બોડી, રાઈટ? બસ આવી જ રીતે એક બાજુ ભાવ કર્મ છે અને એક બાજુ દ્રવ્ય કર્મ છે. ભાવ કર્મ શું છે? સમજો બોડી જેવું છે. અને દ્રવ્ય કર્મ શું છે? સમજો એ થર્મોમીટર જેવું છે. જેવી રીતના જીવના ભાવો ખરાબ થાય તો થર્મોમીટર શું દેખાડે? કે ભાવ ખરાબ થયા, રાઈટ? જેવી રીતના બોડી ટેમ્પરેચર નીચે જાય તો થર્મોમીટર શું બતાડે? કે ટેમ્પરેચર નીચે ગયું. જો ભાવો સારા થાય, ઉપર ઉઠે, તો થર્મોમીટર શું બતાવે? કે ટેમ્પરેચર ઉપર ઉઠ્યું, રાઈટ? એવી જ રીતે જીવના ભાવો ખરાબ થાય તો કર્મ શું બતાવે છે? કે જો પાપ ભાવો થયા. અને જીવના ભાવો સારા થાય તો કર્મ શું બતાવે છે? કે જો પુણ્ય ભાવ થયા. ખ્યાલ આવે છે કે નહીં? તો કર્મ શું કરે છે એકચ્યુઅલી? કર્મ એકચ્યુઅલી જીવના ભાવોનું મેઝરમેન્ટ કરવાનું એક ટૂલ છે. કયા કર્મ? દ્રવ્ય કર્મ. ખ્યાલ આવ્યો કે નહીં? દ્રવ્ય કર્મ. હવે જો એને થોડુંક વધારે કોમ્પ્લેક્સ બનાવીએ, વિચાર કરજો, હજી સાયન્સમાં આવી ડિસ્કવરી થઈ નથી, પણ ઇમેજિન કરો ફ્યુચરમાં એવા થર્મોમીટર બને જે આપણને, જે થર્મોમીટરનું રીડિંગ હોય ને, એ રીડિંગ કેવી રીતના આપે? ખાલી નંબર આપે છે, બ્લેક એન્ડ વ્હાઈટ, રાઈટ? એટલે ઇટ્સ ઓનલી અ બ્લેક એન્ડ વ્હાઈટ, મતલબ ઇટ્સ ઓનલી અ નંબર, જસ્ટ વન નંબર, 98, 97, 100. દેટ નંબર ડઝન્ટ ઇન્ડિકેટ કે જીવને, એટલે શરીરને શું થયું છે. ઇટ ડઝન્ટ ઇન્ડિકેટ કે તાવ આવ્યો છે તો શેને કારણે આવ્યો, રાઈટ? હવે ઇમેજિન કરો કદાચ ફ્યુચરમાં એવા પણ કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ બને, હીટ ગન જેવું બને, કે તમે બટન દબાવો તો તમને ટેમ્પરેચર તો આપી જ દે, પણ એની સાથે સાથે તમને એમ પણ કહી દે કે ભાઈ ઇન્ફ્લુએન્ઝા છે, જોન્ડિસ છે, શું છે. સપોઝ એવા થર્મોમીટર બને ફ્યુચરમાં, રાઈટ? અથવા સપોઝ એવા ઓલા ડિજિટલની ઓલ્ડ સ્ટાઇલ ઓલા હોય ને થર્મોમીટર, જેમાં ઓલું મર્ક્યુરી ઉપર જાય, એની બદલે સપોઝ એવા થર્મોમીટર બની જાય ફ્યુચરમાં કે તમે એને મોઢામાં મૂકો તો એ સલાઈવાને ટેસ્ટ કરીને, સલાઈવા સાથે ઇન્ટરેક્ટ કરીને એ મર્ક્યુરીમાં કલર પણ ડેવલપ થઈ જાય. સપોઝ યલો કલર આવે તો એ જોન્ડિસ છે, સપોઝ રેડ કલર આવે તો ઇન્ફ્લુએન્ઝા છે, સપોઝ એવા થર્મોમીટર બની જાય. તો તમને એ થર્મોમીટર શું બતાવે છે, કયું રૂટ કોઝ છે અને કેટલું ખરાબ છે, રાઈટ, કઈ ડિઝીઝ થઈ છે અને કેટલી ખરાબ ડિઝીઝ થઈ છે. કઈ ડિઝીઝ કેવી રીતના ખબર પડી, કેમ કે નાઉ ઇટ ઇઝ ઇન્ડિકેટિંગ વિચ ડિઝીઝ ઇટ ઇઝ. અને કેટલી ખરાબ છે કેવી રીતના ખબર પડી, કે એનું રીડિંગ કેટલું હાઈ આવે છે, ટેમ્પરેચર કેટલું હાઈ છે, રાઈટ. આ સિમિલર કોન્સેપ્ટ તમે કર્મ અને જીવના ભાવોમાં વિચાર કરો, ખ્યાલ આવે છે કે નહીં. જો આપણે ઓલું ઓલામાં તો સાયન્સમાં એવી ડિસ્કવરી નથી થઈ હજી સુધી થર્મોમીટર્સમાં કે ભાઈ એ કલર બલર બતાવી દે કે તમને ડિઝીઝ બતાવી દે, પણ આ કર્મનું મેકેનિઝમ એટલું વન્ડરફુલ છે કે જીવના ભાવો અનુસાર કયા કર્મને આવવાનું છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની આદિ, અને કેટલા કર્મને આવવાનું છે એ પણ બધું નક્કી થઈ જાય છે. ખ્યાલ આવે છે ને. ઓલું માઇન્ડમાં રાખજો કે ભાઈ ત્રણ મેકેનિઝમ ઇન્ડિપેન્ડન્ટ ચાલે છે, એક વસ્તુ બીજા વસ્તુને કંઈ કરતી નથી. આવું હોવા છતાં એમાં એવો જ કોઇન્સિડેન્ટલ સંબંધ જોવામાં આવે છે કે જ્યારે જ્યારે જીવના ભાવ ખરાબ થાય તો કર્મમાં પાપ કર્મનો બંધ થાય છે, અને જ્યારે જ્યારે જીવના ભાવો સારા થાય તો કર્મમાં પુણ્ય કર્મનો બંધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં. એમાં પણ જીવના ભાવ અનુસાર કાં તો જ્ઞાનાવરણીય તીવ્ર બંધાય છે, કાં તો મૌનીય તીવ્ર બંધાય છે. ખ્યાલ આવે છે ને. તો જેવા જેવા જીવના ભાવ એવા એવા કર્મનું બંધન. ખ્યાલ આવ્યો. આપણે શું કરી રહ્યા છે અત્યારના, જીવના ભાવો અને કર્મને કોરિલેટ કરી રહ્યા છે, કોરિલેટ કરી રહ્યા છે, પણ સાથે તમારે માઇન્ડમાં શું રાખવાનું કે બે ઇન્ડિપેન્ડન્ટલી ચાલી રહ્યા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ તો જૈન ધર્મનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે ને. વેનએવર વી સે એનીથિંગ, ફંડામેન્ટલ્સને ક્યારેય ભૂલવાનું નહીં. તો ફંડામેન્ટલ શું કહે છે, કે જીવ અને પૂતગલ, કર્મ ઇઝ પૂતગલ, જીવના ભાવ ઇઝ જીવ, તો જીવ પૂતગલનું કાંઈ કરી શકતું નથી, ઓર પૂતગલ જીવનું કાંઈ કરી શકતું નથી. માટે કર્મ જીવને કાંઈ કરતું નથી, જીવ કર્મને કાંઈ કરતું નથી. તો પણ એવી જ સિસ્ટમેટિક વ્યવસ્થા જોવામાં આવે છે કે જીવના ભાવો અનુસાર કયા કર્મ બંધાવા અને કેટલા બંધાવા એવું નક્કી થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં. હવે આપણે જીવના ભાવ અને કર્મની વાત કરી, હવે જરાક અહીંયા આવો, કર્મ અને ન કર્મની વાત કરીએ. ખ્યાલ આવે છે કે નહીં. જો કર્મ એટલે કે દ્રવ્ય કર્મ અને ન કર્મ એ બેવ પૂતગલના જ ટાઈપ્સ છે, બેવ પૂતગલની જુદી જુદી ટાઈપ્સ છે. દ્રવ્ય કર્મ એક સ્પેસિફિક ટાઈપના પૂતગલ પરમાણુ છે જેને કારમાણ વર્ગના કહેવાય છે, અને ન કર્મ એ બીજા સ્પેસિફિક ટાઈપના પૂતગલ છે જેને આહાર વર્ગના કહેવાય છે. ખ્યાલ આવે છે ને. હવે આ ડિટેલમાં નહીં જઈએ આપણે, કારમાણ વર્ગના ને આહાર વર્ગના ને એના અવિભાગ પ્રતિક છે એ બધું એમાં નહીં છે. મારે તો કહેવું શું છે કે ઇવન ધો દે આર પૂતગલ, દે આર ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પૂતગલ. હા, પૂતગલ પરમાણુ કેન ગેટ કન્વર્ટેડ ફ્રોમ વન ટાઈપ ટુ ધી અધર ટાઈપ, પણ એટ ધ સેમ ટાઈમ પૂતગલ પરમાણુ કેનોટ બી ઇન ટુ ડિફરન્ટ ફોર્મ્સ. ઇટ ઇઝ ઇધર કારમાણ ઓર આહાર. ખ્યાલ આવે છે ને. એટલે એટ ધ સેમ ટાઈમ પૂતગલ ઇઝ ઇધર કર્મ ઓર નો કર્મ, ઇટ કેનોટ બી બોથ. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ કેન ગેટ કન્વર્ટેડ ફ્રોમ કર્મ ટુ નો કર્મ, બરાબર. પણ દેટ ઇઝ ઇરરેલેવન્ટ અત્યારમાં. આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમની વાત નથી કરતા, આપણે તો પ્રેઝન્ટની વાત કરીએ છીએ. તો એટ પ્રેઝન્ટ દેર આર ટુ ઇન્ડિપેન્ડન્ટ થિંગ્સ ગોઈંગ ઓન. વન ઇઝ એવા પરમાણુ જે પૂતગલ, જે કર્મ છે, દ્રવ્ય કર્મ, અને ઇન પેરેલલ એવા પરમાણુ જે ન કર્મ છે. અને દ્રવ્ય કર્મનું મેકેનિઝમ ઇન્ડિપેન્ડન્ટ ચાલે છે, નો કર્મનો મેકેનિઝમ ઇન્ડિપેન્ડન્ટ ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આપણે એક્ઝામ્પલ લઈએ, જેવી રીતના બહાર બહુ વરસાદ આવે, ખૂબ વરસાદ આવ્યો, એટલો વરસાદ આવ્યો કે પાણી ભરાઈ ગયા, બરાબર છે? હવે રસ્તા પર ગાડીઓ ઉભી છે, ઉભી હોય બિચારી ક્યાં જાય, તો ગાડીઓ ઉભી છે અને પાણી ભરાઈ ગયા તો શું થાય? કે ભાઈ પાણી બધે જ ફેલાયેલા છે. હવે અમુક ગાડીઓ જૂની છે અને અમુક ગાડીઓ નવી છે. જે જૂની ગાડી છે એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘણું વેર એન્ડ ટેર થયેલું છે, ગાડીને પોતાને જ ઘણું વેર એન્ડ ટેર થયેલું છે, બરાબર? અને જે નવી ગાડીઓ છે એ તો હજી નવી છે ને, હજી ફ્રેશ છે. હવે વરસાદ બધે પડ્યો એટલે વાતાવરણમાં મોઇશ્ચર એ પણ બહુ છે, રાઈટ? તો જે જૂની ગાડી છે એ જૂની ગાડીમાં મોઇશ્ચર હોવાને કારણે ઓટોમેટિકલી કદાચ કંઈક સ્પાર્ક આદિ થાય છે તો ગાડી બંધ પડી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે નવી ગાડીઓ છે તો હજી નવી છે તો ઓટોમેટિકલી એમાં કદાચ એના સેફટી પ્રિકોશન પણ નાખ્યા હોય નવી હોવાને કારણે, કે ભાઈ વોટરપ્રૂફ બનાવી દીધી હોય, વાયરો સારા વાપરા હોય, અથવા વોટર રેઝિસ્ટન્ટ કંઈક હોય. અહીંયા તો વોટર રેઝિસ્ટન્ટ એટલે કે પાણી અડતું નથી ગાડીને, હજી ખાલી વાતાવરણની મોઇશ્ચરની વાત ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એક ગાડીનું ખરાબ થવું, જૂની ગાડી ખરાબ થઈ ગઈ, નવી ગાડી ખરાબ નથી થઈ, બરાબર? અને ઇન પેરેલલ વરસાદ પડવો અને પાણીનું ભરાવવું, તો આ બે વસ્તુ ઇન્ડિપેન્ડન્ટલી થઈ રહી છે કે નહીં? બે વસ્તુ ઇન્ડિપેન્ડન્ટલી થઈ હોવા છતાં આપણે દોષ સેના પર આપીએ કે ભાઈ મારી ગાડી કેને કારણે ખરાબ થઈ? તો પાણી વરસાદને કારણે ખરાબ થઈ. ખ્યાલ આવે ને? ખરી રીતે તો વરસાદને કારણે ખરાબ નથી થઈ, એના વાયર જૂના થઈ ગયા હતા તો શોર્ટ સર્કિટ થયો અને બંધ પડી ગઈ. ખરી રીતે તો એવું થયું, પણ ઇન દોષ આપવા માટે કોના પર દોષ આપીએ કે ભાઈ વરસાદને કારણે ખરાબ થઈ? ખ્યાલ આવે છે ને? બસ એવી જ રીતે એક બાજુ દ્રવ્ય કર્મ પોતાની રીતે બંધાય છે, પોતાની રીતે ખરી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને બીજી બાજુ નો કર્મ એટલે કે સમજો આપણું ઘર, મકાન, ગાડી, શરીર આદિ. હવે અહીંયા સપોઝ શરીરમાં પિમ્પલ આવી જાય મોટા પર, ખ્યાલ આવે છે કે નહીં? અથવા કંઈક ડાઘો પડી જાય, તો એ પિમ્પલ શેને કારણે થયું? પેલા કર્મને કારણે થયું? કર્મને કારણે બિલકુલ નથી થયું. ખ્યાલ આવે છે કે નહીં? એ પિમ્પલ થયું તો એની પોતાની યોગ્યતાથી, આ શરીરમાં એવા વિકાર ઉત્પન્ન થયા. આપણે ઘણીવાર કહીએ ને કે આયુર્વેદ પ્રમાણે ઇફ યુ હેવ ઇનડાઇજેશન ઇન યોર બોડી તો ઇટ વિલ શો અપ એઝ સમ પિમ્પલ્સ ઇન યોર ફેસ, રાઈટ? પણ જ્યારે એવા ફેસ પર પિમ્પલ થાય છે તો આરોપ સેના પર અપાય છે? કે ભાઈ નામ કર્મમાં એવી વ્યવસ્થા હતી કે એને કારણે પિમ્પલ છે. આરોપ કર્મ પર અપાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કર્મનું મેકેનિઝમ જુદું છે દ્રવ્ય કર્મનું, એનામાં બંધાવવું ને છૂટવું જુદું થાય છે, અને સાથે નો કર્મ આ શરીર આદિનું પરિણામ જ જુદું ચાલે છે. એ શરીરમાં જે ચેન્જીસ થાય છે એ જુદા થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો ત્રણેયને આપણે સાથે પુટ ટુગેધર કરીએ, હવે ત્રણેયને સાથે મૂકીએ, ત્રણ મેકેનિઝમ જુદા છે હંમેશા યાદ રાખજો, બરાબર? સમજો જીવને ગુસ્સો આવ્યો, ખૂબ ગુસ્સો આવ્યો, બરાબર? એટલો ગુસ્સો આવ્યો કે જાણે આમ શરીર ધ્રુજી ગયું, આંખો લાલ થઈ ગઈ, એટલો ગુસ્સો આવ્યો જીવને. તો ત્રણ મેકેનિઝમ શું થયા અહીંયા ઇન્ડિપેન્ડન્ટ? જીવના પરિણામમાં ક્રોધનો ભાવ થવો. તો જીવને ક્રોધનો ભાવ કોણે કર્યો? આ શરીરે કર્યો, આંખોએ કર્યો, કે ના ઇન્ડિપેન્ડન્ટલી થયો? ખ્યાલ આવે ને? જીવને ગુસ્સો ઇન્ડિપેન્ડન્ટલી આવ્યો. અચ્છા, હવે જ્યારે જીવને ગુસ્સો આવ્યો ત્યારે જ જીવને દ્રવ્ય કર્મનો બંધ થયો. દ્રવ્ય કર્મનો બંધ થયો ને, કેમ કે એવા પરિણામ થયા તો કર્મનો બંધ થયો. તો જીવે પરિણામે કર્મને બાંધ્યા છે કે ના, જીવે પરિણામે પણ કર્મોને નથી બાંધ્યા. એ કર્મ તો જેવી રીતના થર્મોમીટરમાં રીડિંગ ઉપર નીચે જાય છે, એવી રીતના એ કર્મમાં પણ બંધારણ ઉપર નીચે ગયું અને ઓટોમેટિકલી એ જાતના કર્મના પરમાણુ બંધાયા. બરાબર. એટ ધ સેમ ટાઈમ જીવની આંખો લાલ થઈ ગઈ, એટલે આ શરીરની આંખો લાલ થઈ ગઈ, શરીર ધ્રુજી ઉઠ્યું ગુસ્સાને કારણે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ ધ્રુજારી આંખોનું લાલ થવું કોણે કર્યું? જીવે કર્યું કે દ્રવ્ય કર્મએ કર્યું કે કોઈએ નથી કર્યું? એની જાતે ઇન્ડિપેન્ડન્ટ લીધું. ખ્યાલ આવે છે કે નહીં? આપણે સેને મૂક્યા? ત્રણ વસ્તુને સાયમલ્ટેનિયસલી મૂક્યા, જીવના પરિણામ, દ્રવ્ય કર્મનું બંધાવવું અને નો કર્મમાં ચેન્જીસ થવા. એ ત્રણે ઇન્ડિપેન્ડન્ટલી થાય છે તો પણ લૌકિક સિચ્યુએશનમાં આપણે એમ કહીએ ને કે ભાઈ જો આંખો લાલ કેમ થઈ, કે એને ખૂબ ગુસ્સો આવ્યો એટલે, અને એને કારણે એને તીવ્ર પાપકર્મ પણ બંધાય. ખ્યાલ આવે છે ને? એ લૌકિકમાં એવી રીતના જોડવાની પદ્ધતિ છે, પણ એ તો ખાલી બોલવાની એક અપેક્ષા છે. ખ્યાલ આવે છે ને? એ કંઈક ખાલી બોલવાની પદ્ધતિ છે. જેવી રીતના સમજો કે આપણે અહીંયા બેઠા હોય અને આપણે એમ કહીએ કે જો હમણાં હું કહીશ ને એટલે અમેરિકાનો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ આવીને આમ અનાઉન્સ કરશે, બરાબર. અને સમજો આપણે કંઈક કહીએ અને જોગાનું જોગ એવું અનાઉન્સ પણ કરી નાખે ટીવી પર, ન્યૂઝમાં. આપણે એની સાથે કંઈ ફોન પર વાત કરી નથી, આપણે એને કોઈ રીતે ઇન્સ્ટ્રક્શન આપી નથી, પણ તો પણ એણે એવું અનાઉન્સ કર્યું. તો કોણે કર્યું? કે ભાઈ કર્યું તો એણે ઇન્ડિપેન્ડન્ટલી જ, પોતાની જ રીતે. પણ કહેવાય શું કે જો આણે કીધું ને એટલે એવું થયું. બીજું ફેમિલિયર એક્ઝામ્પલ લઈએ. ઘણાને એવી મિથ હોય ને, ઘણાને એવી માન્યતા હોય કે ભાઈ ઓલું આઈપીએલ ચાલે છે કે ક્રિકેટ ચાલે છે અને સચિન તેંડુલકર બેટિંગ કરે છે તો આપણે સોફા પરથી ઉભા થવાનું નહીં, આપણે ઉભા થયા તો શું થાય કે ઓલું આઉટ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? ઘણાને એવી મિથ હોય કે નહીં? તો બિચારાને બાથરૂમ લાગી હોય તો પણ ઓલો બિચારો સેન્ચુરી મારે અને આગળ રમતો જ જાય રમતો જ જાય, તોય આણે ઉભા થઈને બાથરૂમ જવાનું નહીં, કેમ કે જો બાથરૂમ ગયો તો ઓલો આઉટ થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે બોલો આવી બધી મૂર્ખતા કરતા હોઈએ, પણ આપણને પણ એવું અંદરથી ખ્યાલ છે કે ભાઈ મારા ઉભા થવાથી કે બેઠા થવાથી ઓલાને કાંઈ થવાનું નથી. ઓલો ઇન્ડિપેન્ડન્ટલી એની ગેમ રમે છે, એના સારા ખરાબ શોટ પ્રમાણે આઉટ થશે. ખ્યાલ આવે છે કે નહીં? મારા સોફાથી ઉઠવા બેસવાથી એ આઉટ થતો નથી. આવું હોવા છતાં એવો એકબીજા પર લૌકિક આપણી દ્રષ્ટિમાં આરોપ આપવાની પદ્ધતિ છે. એ બોલવા ચાલવાની ભાષામાં કઈ વાંધો નથી, પણ અંદર એ રીતે માનવું તો એ દોષનું કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? માનવું શું કે ત્રણે મેકેનિઝમ ઇન્ડિપેન્ડન્ટ ચાલી રહ્યા છે અને પછી બોલવામાં કાંઈ વાંધો નહીં. અંદર માન્યતામાં જો એમ સમજ્યા કે આને કારણે આ થયું ને આને કારણે આ થયું, કર્મ મને હેરાન કરે છે, મારે કારણે જો આ શરીર, અથવા જો એક બીજું ફેમસ એક્ઝામ્પલ, આ તમારો વૈભવ કેવી રીતના થયો? અરે ખૂબ મહેનત કરી છે મેં આખી જિંદગી, આટલો ધંધો મેં કર્યો, આટલા પૈસા મેં કમાયા, આ ઘર મેં ખરીદ્યું, આ ગાડીઓ મેં ખરીદી. બોલો, જીવના કરવાથી ઘર આવ્યું છે? ભાઈ કર્મ, એ ઘર મકાન તો એ પોતાની યોગ્યતાથી એ આપણા નસીબમાં હશે. તો એ યોગાનું યોગ, એ મેકેનિઝમ ઇન્ડિપેન્ડન્ટ ચાલી રહ્યું છે, જીવના પરિણામ ઇન્ડિપેન્ડન્ટ ચાલી રહ્યા છે, કર્મની અવસ્થા ઇન્ડિપેન્ડન્ટ ચાલી રહી છે. અને યોગાનું યોગ, ત્રણેય વસ્તુ એવી બની કે ભાઈ જીવને અહીંયા આવીને રહેવાનું થયું. ખ્યાલ આવે છે ને? આવી ત્રણેયની ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ માઇન્ડમાં રાખીને તમે આ ચેપ્ટરને સમજજો તો તમને કર્મની યથાર્થ વ્યવસ્થા સમજવી એકદમ ઇઝી પડશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો, હવે આપણે ગેયર્સને થોડું સ્વિચ કરીએ છીએ. હવે આપણે ગેયર્સ થોડા સ્વિચ કરીએ છીએ. અત્યાર સુધી આપણે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ ત્રણેયની ચર્ચા કરતા હતા. હવે નાવ આઈ એમ ગોઈંગ ટુ ઇન્ટ્રોડ્યુસ યુ સમ ડેફિનેશનલ ટોપિક્સ ઓફ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મની થોડી ડેફિનેશન હું ઇન્ટ્રોડ્યુસ કરું છું, ખ્યાલ આવે છે? તો એ તમે સાંભળજો. અગેન, જ્યારે જયતીબેન આને ડિટેલમાં લેશે ત્યારે એ તો ઘણું ડિટેલમાં લેશે જ. આ જે દ્રવ્ય કર્મ છે ને, એ દ્રવ્ય કર્મ શું છે કે પૂતગલના પરમાણુઓ છે. એ પૂતગલના પરમાણુઓનું શું થાય છે? પૂતગલના પરમાણુઓ વાતાવરણમાં બધે જ ફેલાયેલા છે. આ બધે જ આપણને દેખાય, પણ એ એટલા સૂક્ષ્મ પરમાણુ છે કે આપણને આંખેથી દેખાતા નથી. તો સમજો, હું અહીંયા બેઠો છું અને આ સામે કમ્પ્યુટર સ્ક્રીન છે, તો મારી અને કમ્પ્યુટર સ્ક્રીનની વચ્ચે આમાં પણ અનંત અનંત પૂતગલ પરમાણુઓ રહેલા છે, અનંત અનંત કર્મ પરમાણુ પણ રહેલા છે, પણ એ આપણને દેખાતા નથી. એટલે આપણને આ કેમેરો ડાયરેક્ટ જાણે આપણને જોતો હોય એવું લાગે છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે સમજો કે એ કર્મ પરમાણુઓ જ્યારે વાતાવરણમાં છે તો એ સ્વતંત્ર છે, છૂટા છે, તો એને કારમાણ વર્ગણા કહેવાય છે. એને ત્યારે કર્મ નથી કહેવાતા, ત્યારે એને કારમાણ વર્ગણા કહેવાય છે. જ્યારે એ કારમાણ વર્ગણા જીવના કોઈ પરિણામનું નિમિત્ત પામીને જીવ સાથે બંધાય છે, જો ધ્યાનથી સાંભળજો, જીવ એ કારમાણ વર્ગણાને બાંધતો નથી, જીવના પરિણામોનું નિમિત્ત પામીને, એટલે કે આરોપ આપવાની એક પદ્ધતિ છે. બાકી તો એ કારમાણ વર્ગણા ઓટોમેટિકલી આવીને એના ટાઈમે એ આ આત્માના પ્રદેશમાં આવીને સ્થિર થઈ જાય છે. જો એમાં પણ આપણે સમજીએ, જીવના પરિણામોનું નિમિત્ત પામીને એ કારમાણ વર્ગણા જીવ સાથે બંધાય છે, બરાબર? એને કહેવાય છે શું? કે એક કર્મ, એ પૂતગલ પરમાણુ એ જીવ સાથે બંધાયા, પણ ખરી રીતે જીવ સાથે બંધાતા જ નથી. જોયું મેં તમને કીધું ને, એક ઓલું ઇન્ડિપેન્ડન્ટ મેકેનિઝમ એક બાજુ માન્યતામાં રાખજો અને એક બાજુ બોલવાની પદ્ધતિ રાખજો. બોલવાની પદ્ધતિમાં શું કહેવાય? કે કર્મ આવ્યા ને જીવ સાથે બંધાય, પણ માનવું શું? કે કર્મ એકચ્યુઅલી જીવ સાથે બંધાતા જ નથી. તો કર્મ કોની સાથે બંધાય છે? જો કર્મમાં સ્પર્શ નામનો ગુણ છે, કેમ કે પૂતગલ છે ને, તો સ્પર્શમાં ચિકાસ અને રૂખાશ હોય, સ્ટીકીનેસ અને ડ્રાયનેસ. તો સ્ટીકીનેસને કારણે એક પૂતગલ બીજા પૂતગલ સાથે બંધાય છે અને એનું કોમ્બિનેશન બને છે. હવે જીવમાં તો સ્પર્શ ગુણ છે જ નહીં, જીવમાં સ્પર્શ ગુણ નથી, માટે એમાં સ્ટીકીનેસ નથી કે ડ્રાયનેસ પણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવમાં જો સ્પર્શ ગુણ જ નથી તો એક પૂતગલ જીવ સાથે કેવી રીતના બંધાય? તો ઇન રિયાલિટી, ઇન એક્ચ્યુઆલિટી, કર્મ જીવ સાથે ક્યારે બંધાતા જ નથી. તો કર્મ કોની સાથે બંધાય છે? કે ભાઈ, આ જીવના પ્રદેશોમાં જે બીજા કર્મ પરમાણુઓ હતા, પ્રદેશોમાં એટલે કે વેર જીવ ઇઝ એક્ઝિસ્ટિંગ એટ ધ સેમ સ્પેશિયલ લોકેશન, આકાશના એ જ પ્રદેશમાં કે જ્યાં જીવના પ્રદેશો છે, ત્યાં બીજા પણ પૂતગલ પરમાણુઓ છે કે નહીં? તો એ પૂતગલ પરમાણુઓ સાથે પેલા કારમાણ વર્ગણાના પરમાણુ આવીને બંધાય છે અને કહેવાય છે શું? કે જીવ સાથે બંધાયા. ખ્યાલ આવ્યો ને? ફરીથી, કોઈ એક ઇન્ડિપેન્ડન્ટ પૂતગલ પરમાણુઓ હતા જેને કારમાણ વર્ગણા આપણે કીધું, એ કારમાણ વર્ગણા જીવના પરિણામોનું નિમિત્ત પામીને એ ત્યાંથી આવીને જીવના આકાશના પ્રદેશોમાં, જ્યાં જીવની એરિયા છે ને, એ જ એરિયામાં રહેલા બીજા પૂતગલ પરમાણુઓ સાથે બંધાય છે. બીજા પૂતગલ એટલે કયા? કે બીજા કર્મ પરમાણુઓ સાથે. એટલે એને એમ કહેવાય કે કર્મ બંધાયા. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે શું જોયું? કર્મનો બંધ. કર્મનો બંધ, બંધ કોને કહેવાય? કે એ જે સ્વતંત્ર સત્તાવાળા પૂતગલ પરમાણુઓ છે, એ આવીને જીવના આકાશના પ્રદેશોમાં સ્થિર થયા, જીવના આકાશના પ્રદેશોમાં સ્થિર થયા. હવે જો એ કેવું મેજિકલ છે, એ કેવું મેજિકલ છે, જેવી રીતના મેં તમને કહ્યું ને કે આ કેમેરા અને મારી વચમાં ઘણા બધા કર્મ પરમાણુઓ છે, બરાબર? હવે સમજો, મેં અહીંયા વચ્ચેથી આમ હાથ પસાર કર્યો, મેં વચ્ચેથી હાથ પસાર કર્યો તો આ મારા આત્માના પ્રદેશો પણ અહીંયાથી પસાર થયા કે નહીં? મારા આત્માના પ્રદેશો પણ પસાર થયા, પણ અહીંયા રહેલા એ કારમાણ વર્ગણાના પૂતગલ પરમાણુઓ એ જીવ સાથે જોડાતા નથી, એની આર પાર નીકળી જાય છે, પરમાણુ ત્યાં જ રહે છે ને હાથ અહીંયાથી ફરી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એને કહેવાય સ્વતંત્ર કારમાણ વર્ગણાના પરમાણુ. જ્યાં સુધી એ પરમાણુઓ જીવ સાથે બંધાયા નથી ત્યાં સુધી એ સ્વતંત્ર છે, એ જીવની સત્તામાં, એટલે સત્તામાં એટલે કે આકાશના પ્રદેશોમાંથી આર પાર નીકળી જાય છે, ત્યાં ઉભા રહેતા નથી. બરાબર. હવે જ્યારે એ પરમાણુઓ જીવ સાથે બંધાય છે, બંધાયનો મતલબ શું છે? દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ બાઇન્ડિંગ, દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ બાઇન્ડિંગ. એકચ્યુઅલી જીવ સાથે બંધાતા જ નથી, તો પણ દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ બાઇન્ડિંગ. એટલે કે આ આકાશના પ્રદેશોમાં અત્યારના વર્તમાનમાં કોઈ કર્મના પરમાણુઓ છે કે નહીં? તો ત્યાં છે, ત્યાં અનંત પરમાણુઓ છે. અને આ જેમ જેમ હાથ હલે છે ને તો આત્માના પ્રદેશો પણ હલે છે, તો એની સાથે સાથે એ કર્મના પરમાણુઓ પણ હલે છે. અને કોઇન્સિડન્સ એટલો જબરજસ્ત છે કે જ્યાં આત્માના પ્રદેશ હલે છે ત્યાં જ કર્મના પરમાણુ પણ હલે છે. અને આ ફિઝિકલ હેન્ડ જે છે ને, ફિઝિકલ હેન્ડ, એ ફિઝિકલ હેન્ડ એને નો કર્મ કહેવાય છે, એ પણ હલે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એ થોડું ફેસિનેટિંગ છે. ત્રણેય મેકેનિઝમ ઇન્ડિપેન્ડન્ટ ચાલી રહ્યા છે. અને અત્યારના આ હેન્ડનો એરિયા છે ત્યાં ત્રણેય વસ્તુ મોજૂદ છે. મારા આત્માના પ્રદેશો, એ દ્રવ્ય કર્મના પરમાણુઓ, અને આ ફિઝિકલી જે દેખાય છે નો કર્મના પરમાણુ. તમે હાથને કટ કરો તો અંદરથી શું નીકળે? નસો આવે ને, આપણી વેન્સ, આર્ટરીઝ, અથવા આપણા બોન્સ, આપણા મસલ્સ, આ બધું નો કર્મ છે. આ બધું નો કર્મ, જેટલી વસ્તુ દેખાય ને અંદરથી બધું નો કર્મ છે. તો દ્રવ્ય કર્મ શું છે? એ કયા પૂતગલ છે? એ એટલા સૂક્ષ્મ એવા પરમાણુઓ છે જે દેખાતા નથી, પણ એ કો એક્ઝિસ્ટ કરે છે ત્યાં જ. ખ્યાલ આવે છે ને? કો એક્ઝિસ્ટ કરે છે. અને આત્મા, આત્મા તો દેખાતો જ નથી, એ તો અમૂર્તિક છે. તો અમૂર્તિક આત્મા પણ હાથના પ્રદેશોમાં રહેલો છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે શું જોયું? કર્મનો બંધ. બંધ કોને કહેવાય? કે એવા સ્વતંત્ર કારમાણ વર્ગણાના પરમાણુઓ જે ત્યાંથી આવીને જીવના આત્માના પ્રદેશમાં જોડાયા. જોડાયા એટલે બંધાયા, એટલે હવે એ ત્યાં સ્થિર થઈ ગયા. અને જેમ પહેલા એ પરમાણુ આર પાર નીકળી જતા હતા અને જીવની સાથે જોડાયેલા નહોતા, પણ હવે એ જીવ સાથે જોડાયેલા છે. એટલે જેમ હાથ હલે છે, જેમ જીવના પ્રદેશો હલે છે, એવી રીતના એ કર્મના પરમાણુઓ પણ હલે છે. એ બંધાઈ ગયા છે, કોઈક જાતનું ત્યાં બાઇન્ડિંગ થયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે પહેલી ટર્મિનોલોજી જોઈ, એને શું કહેવાય છે? બંધ. એને શું કહેવાય? બંધ. બરાબર. હવે સેકન્ડ ટર્મિનોલોજી જોઈએ. સેકન્ડ છે સત્તા. સત્તા અથવા સ્થિતિ. સત્તા અથવા સ્થિતિ. બંધમાં શું થયું હતું? કે જે ઇન્ડિપેન્ડન્ટ પરમાણુઓ હતા એ ત્યાંથી આવીને આત્માના પ્રદેશોમાં સ્થિર થઈ ગયા. અને હવે જ્યાં જ્યાં આત્માના પ્રદેશો જાય છે ત્યાં ત્યાં એ કર્મના પરમાણુઓ પણ જાય છે. બરાબર. સો નેચરલ ક્વેશ્ચન અરાઇઝિસ કે ભાઈ આવું કેટલા ટાઈમ માટે થશે? કેટલા ટાઈમ માટે એ પરમાણુઓ આત્માના પ્રદેશ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં સાથે સાથે રહેશે? હવે સમજો, હું અત્યારના સ્વાધ્યાય રૂમમાં બેઠો છું, અહીંથી નીકળીને હું બેડરૂમમાં જાઉં, હોલમાં જાઉં, કિચનમાં જાઉં, બાથરૂમમાં જાઉં, તો કર્મના પરમાણુ ક્યાં અહીંયા જ રહી જશે કે સાથે આવશે? જો સ્વતંત્ર કારમાણ વર્ગણાના પહેલા પરમાણુઓ હતા તો એ અહીંયા જ રહી જશે. અને જે બંધાયેલા પરમાણુઓ છે જેને કર્મ કહેવાય છે, જો સેમ પરમાણુ પહેલા સ્વતંત્ર હતા તો એને કારમાણ વર્ગણા કહેવાતી હતી, અને ઈ જ પરમાણુ હવે જીવ સાથે બંધાઈ ગયા તો એને કર્મ કહેવાય છે. એ કર્મના પરમાણુ જે બંધાયેલા છે તો જ્યાં જ્યાં જીવ જાય છે, બેડરૂમમાં, હોલમાં, કિચનમાં, બાથરૂમમાં, તો એ કર્મ પણ ત્યાં ત્યાં જાય છે. અરે બેડરૂમ બાથરૂમ છોડો, આ ભાવ છોડીને આ જીવ બીજા ભાવમાં જાય છે તો એની આત્માના પ્રદેશોની સાથે તે કર્મ પરમાણુ પણ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ક્વેશ્ચન ઇઝ કે આવી રીતના બંધાયેલા કેટલા ટાઈમ માટે રહેશે, કેટલા ટાઈમ માટે રહેશે? એ જેટલા પણ ટાઈમ માટે રહેશે એટલા ટાઈમ ફ્રેમને, એટલા ડ્યુરેશનને સત્તા અથવા સ્થિતિ કહેવાય છે. સત્તા કહેવાય છે. આપણે સત્તા વર્ડ યુઝ કરીએ ને, સ્થિતિ ઇઝ અનધર વર્ડ, કે આપણે પછી જોશું. સ્થિતિ હેઝ અ સેપરેટ કોન્ટેક્સ્ટ. તો આપણે શું જોયું? બે ટર્મિનોલોજી જોયું, બંધ અને સત્તા. બંધ એટલે શું? કે જે કારમાણ વર્ગણાના પરમાણુઓ છૂટા છવાયા હતા એ જીવના આત્માના પ્રદેશોમાં આવીને સ્થિર થયા, રાઈટ? દે ગોટ બાઉન્ડ ટુ આત્માના પ્રદેશો ઇન સમ ફેશન, રાઈટ? હવે જ્યાં જ્યાં આત્માના પ્રદેશો જાય છે ત્યાં એ કર્મના પરમાણુઓ પણ જાય છે. કેટલા ટાઈમ માટે જાય છે? તો જેટલી એની સત્તા છે એટલા ટાઈમ માટે એ જાય છે. જેટલી તે કર્મની સ્થિતિ છે, સ્થિતિ એટલે ટાઈમ ડ્યુરેશન, જેટલા ટાઈમ માટે તે બંધાયા છે એટલા ટાઈમ માટે તે કર્મ એ જીવ સાથે રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો કે આપણા ઘરે કોઈ મહેમાન આવે, બરાબર? સમજો ઘરે મમ્મી પપ્પા અને એક દીકરી હોય, ત્રણ જ જણ હોય ઘરે, મમ્મી પપ્પા ને એક દીકરી. હવે સમજો એ દીકરીની કોઈ ફ્રેન્ડ કે કોઈ કઝિન ઘરે આવે રોકાવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ ઘરે આવી એની પહેલા આ ઘરની દીકરી અને ઓલી બહારની ફ્રેન્ડ એ બે ઇન્ડિપેન્ડન્ટ હતા, પોતપોતાની રીતે ફરતા હતા. હવે ઓલી રોકાવામાં આવી તો સમજો એક અઠવાડિયું રોકાય છે, તો એક અઠવાડિયા માટે જ્યાં જ્યાં આ ઘરની દીકરી જશે ત્યાં ત્યાં પેલી ફ્રેન્ડ પણ જશે. ખ્યાલ આવે છે કે નહીં? આ ઘરની દીકરી શોપિંગ મોલમાં જાય તો પેલી પણ જાય, આ મૂવી જોવા જાય તો પેલી પણ જાય, જમવા બેસે તો પેલી પણ જમવા બેસે. ખ્યાલ આવે છે ને? સ્વાધ્યાય કરવા બેસે તો પેલી પણ સ્વાધ્યાય કરવા બેસે, મંદિરે જાય દર્શન કરવા તો પેલી પણ મંદિરે દર્શન કરવા જાય. ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં જ્યાં આ ઘરની દીકરી જાય ત્યાં ત્યાં પેલી જાય. હવે કેટલા ટાઈમ સુધી રહેશે? કે એક અઠવાડિયા સુધી રહેશે. એક અઠવાડિયા પછી શું થશે? કે પછી એ વહી જશે, પછી એના ઘરે અને આ ઘરની દીકરી અહીંયા જ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એક અઠવાડિયું શું છે? એક અઠવાડિયું એ સ્થિતિ કહેવાય છે. આજે કર્મના પરમાણુઓ જે છે ને, કારમાણ વર્ગના જે જીવના ઘરમાં આવીને મહેમાન થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કારમાણ વર્ગના જે જીવના ઘરમાં આવીને મહેમાન થઈ જાય છે એને કર્મ કહેવાય છે. એ કર્મ કેટલા સમય સુધી રહેશે? કે જેટલી સ્થિતિ છે તેટલા સમય સુધી કર્મ રહેશે, બરાબર? હવે ત્રીજો વર્ડ જોઈએ. ત્રીજો વર્ડ શું છે? ઘણા લોકોએ ગેસ કરી લીધો હશે, બંધ, સ્થિતિ અને ત્રીજો છે ઉદય. ઉદય, ઉદય એટલે શું? ઉદય એટલે કર્મનું નીકળી જવું. ખ્યાલ આવે ને? કર્મનું નીકળી જવું. સિમ્પલ વર્ડ્સમાં, એવા કારમાણ વર્ગણાના પરમાણુઓ જે જીવ સાથે બંધાયા હતા અને હવે કર્મ કહેવાયા હતા, એ કર્મ અને જીવ હવે છૂટા પડી જશે. હવે છૂટા પડી જશે એટલે સમજો કે આ હાથ અને એના આકાશમાં પ્રદેશમાં રહેલા કર્મ પરમાણુ, બરાબર? હવે સમજો કે પહેલા અહીંયા એક સ્વતંત્ર કારમાણ વર્ગણાનો ઉદ્ગલ પરમાણુ છે, બરાબર? મેં હાથ આમ કર્યો તો ત્યારે જીવ સાથે બંધાયો નહોતો. હવે સમજો કે નેક્સ્ટ ટાઈમ હાથ અહીંયા આવશે ત્યારે એનો બંધાવવાનો કાળ છે. તો અહીંયા આવ્યો તો આ કર્મ બંધાઈ ગયું, બરાબર? હવે સમજો એ કર્મનું જીવ સાથે બંધાયેલા રહેવાની સ્થિતિ 5 સેકન્ડની છે. તો હવે હાથ હલે છે તો ઓલું પરમાણુ પણ એની સાથે હલે છે, બરાબર? 1, 2, 3, 4 અને 5. આ 5 પૂરા થયા ત્યારે શું થયું? ત્યારે એ કર્મ પરમાણુ એની જગ્યાએ અને હાથના પરમાણુ એની જગ્યાએ પાછા છૂટા પડી ગયા. બે ખ્યાલ આવ્યો કે નહીં? આ છૂટા પડવાના પ્રોસેસને ઉદય કહેવાય છે. છૂટા પડવાના પ્રોસેસને ઉદય કહેવાય છે. ખ્યાલ આવ્યો? પેલી જે મહેમાન દીકરી ઘરમાં આવી હતી અને આ ઘરની દીકરી સાથે રહેતી હતી, અઠવાડિયું સુધી રહી અને હવે એનો ટાઈમ થયો તો એ વહી ગયો. એવી જ રીતે આ કર્મના પરમાણુ જે જીવના પ્રદેશમાં મહેમાન હતા એ વયા ગયા, એને ઉદય કહેવાય છે. બરાબર? જો એઝ સિમ્પલ એઝ ધેટ. જેવી રીતના આપણે સમજો કે જુહુ બીચ પર જઈએ, એક્ઝામ્પલ, જુહુ બીચ પર આપણે જઈએ તો આપણા હાથ પગમાં જુહુ બીચની માટી લાગી જાય. બરાબર? હવે જ્યાં સુધી જુહુ બીચ પર ફરતા હોઈએ ત્યાં સુધી માટી હાથમાં લાગેલી રહે છે. હવે ત્યાંથી બહાર નીકળીએ અને આપણે ચાલવા માંડીએ ઘર તરફ, આપણે ચાલવા માંડીએ તો એની જાતે જ્યારે મોઇસ્ચર ને આદિ ખતમ થઈ જાય, એની સ્ટીકીનેસ ખતમ થઈ જાય, તો એ માટી શું થાય છે? પાછી ખરી જાય છે. ખ્યાલ આવે છે ને? એ માટી એની રીતે જ જીવના શરીર સાથે બંધાઈ ગઈ, જુહુ બીચની માટી, અને એની રીતે ખરી ગઈ. જેટલો ટાઈમ સાથે રહી એને સ્થિતિ કહેવાય છે, જ્યારે બંધાય તો એને બંધ કહેવાય અને ખરી જાય તો એને ઉદય કહેવાય. જેવી જડ ઉદગલ તે માટી છે, એક્ઝેક્ટલી એવા જ જડ ઉદગલ આ કર્મ પરમાણુઓ છે. કર્મ પરમાણુ એવા જ જડ ઉદગલ છે. ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે જીવ અમુક ટાઈપના પરિણામ કરે છે તો ઓટોમેટિકલી પેલા કર્મના પરમાણુ આવીને જીવ સાથે બંધાય છે. પછી અમુક ટાઈમ સુધી એ પરમાણુ સાથે રહે છે અને એનો ટાઈમ થાય તો એ પરમાણુ ખરી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે મને કહો, હવે સૂક્ષ્મ વાત કરીએ છીએ, જો ધ્યાન આપજો. એ માટી જીવ સાથે બંધાય, ત્યાં જુહુ બીચની માટી આપણા શરીર સાથે બંધાય, તો તમને કઈ પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ થયો એનાથી? કઈ પ્રોબ્લેમ ન થયો. થોડોક વખત આપણી સાથે રહી પછી ખરી ગયા તો કઈ પ્રોબ્લેમ થયો? ખરી ગઈ ત્યારે પણ કઈ પ્રોબ્લેમ ન થયો. ખ્યાલ આવે છે ને? એ માટી એની રીતે બંધાઈ હતી, એની રીતે ખરી ગઈ. એવી જ રીતે જીવના પ્રદેશોમાં કર્મ પરમાણુ આવીને બંધાયા, જેટલો સ્થિતિ કાળ છે એટલો ટાઈમ માટે રહ્યા અને એનો ટાઈમ થયો તો ઉદય આવીને ખરી ગયા, તમને ક્યાં પ્રોબ્લેમ છે? ખ્યાલ આવ્યો કે નહીં? આજે કર્મના નામે આપણે એટલું બધું ટેન્શનમાં છીએ. કર્મ થિયરી, આપણે આમ કર્યું હશે તો આમ થશે, આપણે આમ કરી નાખ્યું હશે તો આમ થશે. અરે કઈ જ ટેન્શન લેવાની જરૂરત નથી. વોટ ઇઝ કર્મ? કર્મ ઇઝ સિમ્પલી ધૂળ માટી એવા પૂતગલ પરમાણુ. જેવી રીતના આપણે અત્યારના સમજો કે આપણે સવારના નાઈ ધોઈને બેઠા હોઈએ, રાઈટ? વી આર ફ્રેશ. પણ આ તો ડસ્ટ પાર્ટિકલ્સ તો બધે જ છે કે નહીં? તો જેવી રીતના આપણને સ્વેટ કે કંઈ થાય તો ડસ્ટ પાર્ટિકલ આવીને ચોંટી જાય. હવે ચોંટી જાય પછી સમજો કે આપણે જરાક હવામાં ગયા, આપણે ગેલેરીમાં કે ટેરેસમાં કેવી રીતના ગયા, તો એ સ્વેટ ડ્રાઈઝ, હવે આપણો પસીનો સુકાઈ ગયો, તો એ જે ડસ્ટ પાર્ટિકલ ચોંટ્યા હતા એ પણ નીકળીને ખરી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યારે ડસ્ટ પાર્ટિકલ બંધાયા તો તમને કઈ પ્રોબ્લેમ થયો હતો? કઈ પ્રોબ્લેમ નથી. જ્યારે છૂટી ગયા તો તમને કઈ પ્રોબ્લેમ છે? એમાં પણ કઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે ને? સો વોટ ઇઝ ધ બોટમ લાઈન આઈ એમ ડ્રાઇવિંગ એટ? જીવ સાથે કર્મના પરમાણુ બંધાય છે તો પણ કઈ પ્રોબ્લેમ નથી, અને જીવના એનો ટાઈમ પૂરો થાય ત્યારે જીવ સાથે કર્મ પરમાણુ છૂટા પડી જાય છે તો પણ કઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જીવનું મેકેનિઝમ જુદું છે, કર્મ પરમાણુનું મેકેનિઝમ જુદું છે, અને પેલું ન કર્મ જે શરીર મન વાણી એનું મેકેનિઝમ જુદું છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે પદાર્થ, દરેક પદાર્થ પોતપોતાના મેકેનિઝમ અનુસાર એનું કાર્ય કરે છે. જીવ પોતાના પરિણામ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જીવ પોતાના સારા ખરાબ પરિણામ કરે છે. હવે જો થોડું વધારે સૂક્ષ્મમાં જાઓ, સમજો જીવે પોતાના પુણ્ય પાપના કંઈક ભાવ કર્યા, બરાબર? અને એનું નિમિત્ત પામીને પેલા કર્મ આવીને બંધાઈ ગયા. હવે સમજો કર્મ 1000 વર્ષ માટે બંધાયા, બરાબર, 1000 વર્ષ સુધી સાથે રહેશે. સમજો જીવે પહેલા ખૂબ ક્રોધના ભાવ કર્યા હતા, બરાબર, તો એને 1000 વર્ષ માટે તીવ્ર કર્મ બંધાયા. હવે એવી કોઈ સિસ્ટમ નથી અથવા એવું કોઈ નેસેસિટી નથી કે એ કર્મ 1000 વર્ષ જીવ સાથે હવે રહેવું જ પડે. ખ્યાલ આવે છે કે નહીં? કર્મનો મેકેનિઝમ બહુ જ કોમ્પ્લિકેટેડ અને બહુ બ્યુટિફુલ છે, બહુ સિસ્ટમેટિક છે. એ કર્મ એની રીતે આવ્યા હતા, હવે અમુક એમાંથી કદાચ 1 વર્ષમાં કરી જાય, અમુક તો 5 મિનિટમાં કરી જાય. ખ્યાલ આવે છે કે નહીં? અને એવું પણ બને કે બધા 1000 વર્ષ માટે બંધાયા હતા, પણ વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ જીવના કંઈક સારા પરિણામનું નિમિત્ત પામીને એ બધા 1 વર્ષમાં કરી જાય. ખ્યાલ આવે છે ને? એટલે કોઈ પણ કર્મ જે બંધાયેલા હોય એ જીવે ભોગવવા જ પડશે એવો પણ કોઈ નિયમ નથી. ખ્યાલ આવે છે કે નહીં? કર્મમાં આવી ઉથલ પાથલ થયા જ કરે છે, થયા જ કરે. સમજો કે તમે એક રૂમમાં સમજો તમે મંકીઝ લઈ આવો, બરાબર, સમજો તમારી બારી ખુલ્લી છે અને બહાર બહુ બધા મંકી છે અને તમારી રૂમમાં કેટલા મંકીઝ છે તમારે જોવું છે, તો શું થાય કે ભાઈ ક્યારેક 2 આવ્યા, 5 વયા ગયા, ક્યારેક વળી 5 આવ્યા અને 2 વયા ગયા, ક્યારેક વળી જે જૂના આવ્યા હતા એ ખાલી આવીને પાછા જવામાં જ જવાના જ હતા, પણ એમાં કંઈક અવાજ આવ્યો તો વળી પાછા ત્યાં આવી ગયા. ખ્યાલ આવે ને? એ મંકી બારી સુધી જ આવ્યા કે વચ્ચે સુધી આવ્યા, ક્યારે દરવાજા સુધી પહોંચી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? કર્મમાં પણ આવું જ છે, એની રીતે આવે છે, એની રીતે વયા જાય છે. ક્યાંક 2 આવ્યા, 5 વયા ગયા, 5 આવ્યા, 2 વયા ગયા, 2 સેકન્ડ માટે આવ્યા, 5 સેકન્ડ માટે આવ્યા, 1 વર્ષ માટે આવ્યા, 1 લાખ વર્ષ માટે આવ્યા, વળી 1 લાખ વર્ષ માટે આવ્યા હતા પણ 5 સેકન્ડમાં વયા ગયા. ખ્યાલ આવે છે કે નહીં? કર્મમાં જેટલી સ્થિતિ બાંધીને આવ્યો તો એટલું ભોગવવું જ પડે એવો કોઈ નિયમ નથી. અચ્છા, જેટલા કર્મ બંધાયા છે બધા ભોગવવો પડે એનો કોઈ નિયમ નથી. અરે ભોગવવા પડે એનો જ નિયમ નથી, એમનેમ બી ખરી જાય. ખ્યાલ આવે છે ને? અને ઘણી વાર જરાક જ બંધાયા હોય અને એટલું મોટું ફળ આપીને જાય. ખ્યાલ આવે છે કે નહીં? આ જે બધું બોલવા ચાલવાની ભાષા છે, આ જેટલી વાત કરીને એ બધી બોલવાની ભાષા છે. ખરી રીતે કર્મ જીવને કોઈ ફળ આપતું જ નથી. જીવના પરિણામ જેવા થાય છે એ અનુસાર જીવ જ સુખી દુઃખી થાય છે. સમજો ખૂબ ક્રોધના ભાવ થયા તો જીવ દુઃખી થયો, અને શાંત પરિણામ થઈ ગયા, પોતાના આત્મામાં લીન થઈ ગયો તો જીવ સુખી થઈ ગયો. એમાં કર્મનું જીવમાં કાંઈ કરતાપણું નથી, કાંઈ લેવું દેવું નથી. ખ્યાલ આવે છે ને? કર્મ જીવમાં કાંઈ લઈ દઈ શકતા નથી. જો બીજી એક થોડીક સૂક્ષ્મ વાત કરીએ છે, ધ્યાનથી સાંભળજો. વર્તમાનમાં મારા કાંઈ પરિણામ થયા અને સમજો કર્મ આવીને બંધાયા, બરાબર, 1 વર્ષ માટે બંધાયા, ઇમેજિન કરો. અને કેટલા પાર્ટિકલ્સ આવ્યા? સમજો 100 પાર્ટિકલ્સ આવીને બંધાયા, બરાબર છે? તો અત્યારના 100 પાર્ટિકલ્સ આવ્યા અને 1 વર્ષ એ મારી સાથે રહેવાના છે અને 1 વર્ષ પછી વયા જશે. તો કર્મની મેકેનિઝમ શું છે એ હવે વધારે ડેફિનેશનલી ટર્મ્સ છે એ આપણે જોશું, પણ ખાલી અત્યારના સિમ્પલ વર્ડ્સમાં સમજી લઈએ. એ જે 100 પાર્ટિકલ આવ્યા એ બધા એક જ બેચમાં 100-100 પાછા ખર્ચતા નથી. સમજો એક સાથે 100 આવ્યા તો પાછા એક જ સાથે 100 છૂટા પડે છે એમ નથી. એ 100 આવ્યા ને, નાવ ઇટ ગેટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધેટ 1 યર. તો સપોઝ 100માંથી પહેલો પરમાણુ છે એ તો 1 જ મિનિટમાં કરી જાય, બીજો પરમાણુ 2 મિનિટમાં કરે, ત્રીજો પરમાણુ 5 મિનિટમાં કરે, ચોથો પરમાણુ 10 મિનિટ, કલાક, 1 મહિનો, 2 મહિના, 5 મહિના અને 1 વર્ષ. એક વર્ષ સુધીમાં 100-100 કરી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ઇમેજિન કરો કે એક સાથે જે 100 આવ્યા, ધોઝ 100 આર ગેટિંગ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટાઈમ. એમાંથી અમુક જલ્દી ઉદયમાં આવે છે અને અમુક પછી ઉદયમાં આવે છે. બરાબર છે? ખ્યાલ આવ્યો? હવે આને મલ્ટીપલ ટાઈમમાં પ્લોટ કરો કે સમજો પહેલા સમયે 100 બંધાયા, પહેલી સેકન્ડે 100 બંધાયા, બીજી સેકન્ડે પાછા 100 બંધાયા, ત્રીજી સેકન્ડે પાછા 100 બંધાયા, અને ઓલ ઓફ ધીઝ 100 આર ગેટિંગ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ટાઈમ. બરાબર છે? તો સમજો પહેલી સેકન્ડે જે 100 બંધાયા હતા એનાથી 6 મંથ પછી, 6 મહિના પછી, સમજો પહેલી સેકન્ડનો એક પરમાણુ ઉદયમાં આવવાનો છે 6 મહિના પછી, બીજી સેકન્ડનો એક 6 પરમાણુ, ત્રીજી સેકન્ડનો એક પરમાણુ, ચોથી સેકન્ડનો એક પરમાણુ, પાંચમી સેકન્ડનો એક પરમાણુ, એમ કરીને એ 6 મહિના પછીનો જે ટાઈમ ફ્રેમ છે, એ 6 મહિના પછીના ટાઈમ ફ્રેમમાં એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જે એક સાથે બંધાયા હતા એક સાથે ઉદયમાં નથી આવતા, અનેક સમયમાં બંધાયા હતા એ એક સાથે ઉદયમાં આવે છે. હા, જો ધ્યાનથી સમજો, એક સાથે બંધાય છે એ અનેક સમયમાં ઉદયમાં આવે છે. જે એક સાથે બાઇન્ડ થયા ઇટ ગેટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ટાઈમ અને એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ અમુક જ એમાંથી ઉદયમાં આવે છે. બરાબર? અને જે અનેક સમયમાં ઉદયમાં આવ્યા હતા, તો ઇફ યુ ટેક વન પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ, તો એ વન પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં યુ હેવ કર્મ પરમાણુ ફ્રોમ મેની અકરન્સીસ જે એક સાથે હવે ઉદયમાં આવવાના છે. એક સાથે બંધાયેલા અનેક સમયમાં ઉદયમાં આવે છે, અને અનેક સમયમાં બંધાયેલા એક સાથે ઉદયમાં આવે છે. બરાબર? આનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન શું? હવે મને તમે કહો કે સમજો તમને અત્યારના કંઈક વાગી જાય, કંઈક તમને બીમારી આવી જાય, તમને કંઈક દુઃખ આવી જાય, તો તમે કોની સાથે કોરિલેટ કરશો કે ઓલા પરિણામ મેં કર્યા હતા એને કારણે મને આ થયું? ખ્યાલ આવે છે ને? જનરલી પીપલ ગેટ સો ડિસ્ટ્રેક્ટેડ બાય કર્મ કે જો તમે આવા ખરાબ પરિણામ કર્યા હતા ને એને કારણે તમને આમ થયું. ખ્યાલ આવે છે કે નહીં? સમજો કે કોઈ સમજો કોઈ છોકરું હોય આપણા ઘરમાં અને ભણતું હોય, અને આપણે ટીવી ચાલુ કરી દઈએ તો એ છોકરું ડિસ્ટ્રેક્ટ થઈ જાય, તો એના ભણવામાં એટલે એના જ્ઞાન અર્જિત કરવામાં મેં ડિસ્ટ્રેક્શન ઉભું કર્યું. બરાબર? તો એને કારણે મને જ્ઞાનાવરણીય કર્મ બંધાયા જે મારા જ્ઞાનને હવે ડિસ્ટ્રેક્ટ કરશે. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે એવું કયું ઇન્સિડન્સ બનશે ફ્યુચરમાં કે જેમાં આ કર્મ ઉદયમાં આવીને મારા જ્ઞાનને ડિસ્ટ્રેક્ટ કરશે? એવું કોઈ સ્પેસિફિક ઇન્સિડન્સ થતું નથી. મારે મેઇન તો એ કહેવું છે. બરાબર? ઘણા અત્યારના વિચાર કરે ને કે ભાઈ આ કોરોના વાયરસ થયું, એક સાથે લાખો લોકો મરી ગયા, તો એવા તો એણે કયા પરિણામ એ લાખો જીવોએ પહેલા કર્યા હશે કે જેને કારણે બધા હમણાં સાથે મરી ગયા? એવો કાંઈ કોરિલેશન નથી ભાઈ. કેમ કે એક સાથે આ જીવ આ લોકમાં અનંત જીવો જીવે છે, અનંત જન્મે છે ને અનંત મરે છે એક સાથે, તો એમાં લાખની શું કિંમત છે? ખ્યાલ આવે? જૈન ધર્મનું વિઝન ઇઝ વેરી બ્રોડ વિઝન, અને એટલા બ્રોડ વિઝનમાં અનેક પદાર્થ પોતાનું ઇન્ડિપેન્ડન્ટ મેકેનિઝમથી કામ કરી રહ્યા છે. જેવી રીતના એક કોઈ પ્રોલિફિક કન્ટ્રી હોય, હા, જેવી રીતના એકદમ ડેવલપ કન્ટ્રી પ્રોલિફિક હોય, તેમાં ફાઇનાન્સનું કામ કરે છે, એવિએશન જે હોય એ એવિએશનનું કામ કરે છે, નેવીનું કામ કરે છે, ફૂટ સોલ્જર્સ એનું કામ કરે છે, બધા પોતપોતાનું કાર્ય કરે છે કે નહીં? એવી જ રીતે અહીંયા જીવના પરિણામ પોતાનું કાર્ય કરે છે, કર્મના પરમાણુ પોતાનું કાર્ય કરે છે, અને નો કર્મના પરમાણુઓ પોતાનું કાર્ય કરે છે. આપણે આજે શું જોયું? આ ત્રણેયની ડેફિનેશન્સ જોઈ, ત્રણેયના ઇન્ડિપેન્ડન્ટ મેકેનિઝમ જોયા, અમુક એક્ઝામ્પલ જોયા કે ઇન્ડિપેન્ડન્ટ હોવા છતાં કેઝ્યુઅલી કેવી રીતના એમને બોલવા ચાલવામાં કનેક્ટ કરવામાં આવે છે, એના પછી આપણે થોડું ગિયર શિફ્ટ કર્યું, આપણે દ્રવ્ય કર્મની અંદર આવ્યા અને દ્રવ્ય કર્મમાં આપણે ત્રણ ડેફિનેશન જોઈ, બંધ, સ્થિતિ અને ઉદય. બંધ એટલે જે છૂટાછવાયા પરમાણુ છે એ જીવના પ્રદેશમાં આવીને જોડાય. સ્થિતિ એટલે હવે કેટલો ટાઈમ જીવના પ્રદેશ સાથે રહેશે. અને ઉદય એટલે જ્યારે એનો ટાઈમ પૂરો થયો ત્યારે એ ખરીને વયા ગયા. અને દેન વી લુક્ડ એટ એ મેસેજ કે આ બંધ સત્તા ઉદય, બંધ સ્થિતિ ઉદય આપણે જે જોયા ત્રણ, પણ એ તો કર્મ પરમાણુનો પોતાનો મેકેનિઝમ છે, એને કારણે જીવને કાંઈ દુઃખ સુખ કે કાંઈ લેવું દેવું થતું નથી. કર્મ મને દુઃખી કરી આપે છે, કર્મ મને સુખી કરી આપે છે એવું કાંઈ થતું નથી. આટલી ચર્ચા આપણે જનરલ કરી. આનાથી આગળ હવે જયતીબેન નેક્સ્ટ ક્લાસમાં લેશે. જીનવાણી સ્તુતિ આપણે લઈએ છીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેણ, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમરો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.